દાચારદેવ વિરચિત ઈષ્ટ ઉપદેશ, એમાં આપણે 21મા શ્લોકમાં આવ્યા છીએ અને શાસ્ત્રમાં 45 નંબરનો પેજ, 45 પેજ નંબર 45. કાલે આપણે એ પદ્યાનુવાદ તો લીધો હતો, હવે અન્ય અર્થમાં લઈએ, અન્વય અર્થ છે ને એમાં, પેજ નંબર 45. એમાં આત્માના અહીંયા બધા શું આપશે, પહેલા લક્ષણ સ્વરૂપ આત્મા કેવો છે, કારણ કે વાત છેલ્લે ક્યાં સુધી આવી, આત્માનું ધ્યાન કરવાની. તો પહેલો પ્રશ્ન થયો, આત્માનું ધ્યાન આપ કહો છો તો જરૂર કરશું, આર્ત અને રૌદ્ર ધ્યાન હવે નહીં. અમારે હવે કયું ધ્યાન જોવે છે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો આની ઉપરથી એક વિચારણા આવે છે, શું છે, પહેલા શું શીખવું છે, ધ્યાન શીખવું છે કે ધ્યાનનો વિષય શીખવો છે, શું પહેલા શીખવાનું હોય, કે પહેલા વિષય શીખ્યા વગર ધ્યાન કેવી રીતે આવશે, પહેલા આલ્ફાબેટ શીખ્યા વગર તમે કોઈ પણ લેંગ્વેજનો વર્ડ કે સેન્ટેન્સ કે પેરેગ્રાફ ક્યાંથી બનાવશો. એમ પહેલું મૂળ શું છે, ધ્યાનનો વિષય. કારણ કે ધ્યાનમાં શું હોય છે, ધ્યાનમાં શું હોય છે, કોઈક ઉપર એકાગ્રતા હોય, ધ્યાન એટલે છે ને એકાગ્રતા. તો એ વિષય શું છે, કેવો છે, એ જો ખબર નથી, કોઈને એમ કહીએ તું અમેરિકા કોઈ દી ગયા ન હોય, કોઈ ખબર જ ને કાંઈ ન હોય, અને એમ કહે તું અમેરિકા પર કોન્સન્ટ્રેટ કર, એનું ધ્યાન કર, શું કરશે. એટલે પહેલું જરૂરી છે, શું જરૂરી છે, ધ્યાનનો વિષય એ ધ્યેય એ કેવો છે, એનું શું હોવું જોઈએ, પહેલું શ્રદ્ધા અને જ્ઞાન. શ્રદ્ધા અને જ્ઞાનમાં ધ્યેય તત્વ આવ્યા વગર ક્યારેય યથાર્થપણે ધ્યાન થવાનું નથી. ક્યારેક કોઈક વિચારે ચડી ગયા હોય તો કોઈક વિચાર ઉપર આમ હોય છે ને, કોઈક વિષયને પકડીને, એમ અહીંયા ધ્યાન માટે ધ્યેય તત્વ. તો અહીંયા હવે કયું તત્વ આપણે નક્કી કરવું છે ધ્યાન માટે, આત્મા. તો પ્રશ્ન પૂછે છે તો આત્મા કેવો છે, કેમ ઓળખાય, અને એ પણ એક વિચારવા જેવું છે. કોઈ પણ પદાર્થને આપણે યથાર્થપણે ઓળખી ક્યારે શકશું, જેને કહે ને આઈડેન્ટિફાઈ, એને ઓળખી ક્યારે, કોઈ પણ પદાર્થને એના લક્ષણથી. વ્હાઈટ કલર હોય એટલે સાકર, ઇઝ નોટ ધ કરેક્ટ વન. સાકર ગળી છે નો ડાઉટ, પણ બધું ગેળું સફેદ સાકર હશે એવું નથી. તો કેવી રીતે ખબર પડે સાકર કોને કહે, કે ગેળું હશે. સફેદ તો મીઠું હોય, સોલ્ટ પણ હોય છે, અને એટલા માટે એ લક્ષણ અહીંયા. તેમાં પહેલો લક્ષણ કયો છે, જો અન્વયાર્થમાં આત્મા લોક અને અલોકનો જ્ઞાતા દ્રષ્ટા. મેળો શબ્દ કેવો છે, આત્મા લોક અને અલોક, એટલે આખું જે વિશ્વ કહીએ, યુનિવર્સ કહીએ, એ કેવું છે, એના ક્ષેત્રથી બે ડિવિઝન પાડો તો બે પડે, લોક અને અલોક. લોક એટલે જ્યાં જીવાદી છ દ્રવ્યો રહે છે તે એટલા એરિયાને, એટલા એરિયાને શું કહેવાય છે, લોક કહેવાય છે. અને બાકીનો જે એરિયા છે એનું નામ શું કહેવાય છે, અલોક, કે જ્યાં માત્ર કોણ છે, એક આકાશ છે. તો લોક્યંતિ ઇતિ લોક, કે જ્યાં જીવાદી દ્રવ્યો દેખાય છે તેનું નામ લોક કહેવાય છે, જેને બીજી ભાષામાં આપણે શું કહીએ, લોક આકાશ. અને બાકીનો જે આકાશ છે એનું નામ શું કહેવાય, અલોક આકાશ. તો એ રીતે તો એવા લોક અને અલોકને હું શું છે એનો, જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા એટલે જાણનાર અને દ્રષ્ટા એટલે દેખનાર. બેમાં શું ફરક પડે છે, જાણનાર અને દેખનાર ફરક શું પડે છે. આત્મા ચેતન છે ને, ચૈતન્ય આત્મા, તો એનો ગુણ એક શું છે, ચેતન. ચૈતન્ય આત્મા ચેતન, એનો ચૈતન્ય એનો શું છે, એક ગુણ છે. ચેતન પદાર્થ અને ચૈતન્ય એનો ગુણ, અને એમાં બે ડિવિઝન પડે, એક દેખવું અને એક જાણવું. તો જે દેખે એનું નામ શું કહેવાય, દ્રષ્ટા કહેવાય, અને જે જાણે એનું નામ શું કહેવાય, જ્ઞાતા કહેવાય. બેમાં ફરક શું છે, પહેલું તો દર્શન અને જ્ઞાનમાં, કે દર્શન કેવું છે, કોઈ ભેદ ન પાડે, આ ચેતન છે, જડ છે, રૂપી છે, અરૂપી છે, એવા કોઈ પણ ભેદ ન પડે. જેમ સામાન્ય સ્થૂળ દ્રષ્ટાંત રૂપે કોઈ એકદમ ફોગ હોય, ધુમ્મસ હોય, તો આપણને શું થાય? કંઈક આકાર જેવું દેખાય, સમથિંગ દેખાય, પણ શું છે? આ તો એક સ્થૂળ દ્રષ્ટાંત, બાકી આકાર છે એવું પણ નહીં, પણ દેર ઇઝ સમથિંગ. તો ખાલી છે એટલું ગ્રહણ કરે એનું નામ શું કહેવાય? દર્શન કહેવાય. દર્શન ગુણ છે, એનું બીજું નામ અવલોકન કરે, સામાન્ય અવલોકન. એમાં ડિસ્ટિંગ્વિશ ન કરે, એનો ડિવિઝન ન કરે, માત્ર શું છે? છે, ઇટ ઇઝ ધેર, એનું નામ શું કહેવાય? દર્શન. હવે એમાંથી વધારે ડેપ્થમાં જઈ અને જે ભેદ કરે, જુદું પાડે, ઓહો આ તો ખાલી પથ્થર છે, કોઈ મનુષ્ય ઊભો નથી, થોડું ક્લિયર થાય ફોગ તો ખ્યાલ આવે છે, એમ દર્શન માત્ર કેવું છે? છે પણ ગ્રહણ. એ કેવું છે એ ગ્રહણ કરે એનું નામ શું છે? જ્ઞાન. જ્ઞાન જાણે આ જળ છે, ચેતન છે, રૂપી છે, અરૂપી છે, તો એવો ભેદ કરીને જાણે એનું નામ શું કહેવાય? જ્ઞાન. અને આ બે ગુણનું એક નામ એટલે શું છે? ચેતન. બે, દર્શન અને જ્ઞાન બેનું એક, એનું નામ શું છે? જે ઉપયોગ કહો, ચેતન કહો, તો એ ચેતન. તો અહીંયા ફરીથી એટલો પહેલા શબ્દથી શું શીખવા મળશે? લોક અને અલોકનો હું કેવો છું? જાણનાર અને દેખનાર. કોણ છે લોક અલોકનો? જાણનાર ને દેખનાર કોણ છે? હું. ક્યારે છું? ફોર એવર. ફોર એવર પાસ્ટમાં હતો, પ્રેઝન્ટ છું અને ફ્યુચરમાં રહેવાનો છું. તો આપણે વિચાર કરી લેવો, હું 24 કલાક શું કરું છું? આ રિયાલિટી છે. શું રિયાલિટી છે? કે હું કેવો છું? લોક અલોક. ફરીથી લોક અલોક એટલે ફરીથી લઈએ એટલે શું? એનીથિંગ, અત્યંત જે કાંઈ, ફરીથી જે કાંઈ છે એનું તારે શું કરવાનું છે? માત્ર જાણવાને દેખવાનું છે. અને છતાં પણ આપણે શું કરી બેસીએ છીએ? જાણવા દેખવા સિવાય ક્યાંક ને ક્યાંક મારાપણું, સારું ખરાબ એવી શું કરી નાખીએ છીએ? કલ્પના, મિથ્યા બુદ્ધિ કરે. ખાલી એટલાથી શીખવું, પણ કોઈ આમાં આર્ગ્યુમેન્ટ તો કરે ને, એમ કઈ થોડી હોય બધું. કોઈ મને હેરાન કરે અને તોય મારે ખાલી જાણ્યા રહેવું ન ચાલે ને, ઇટ્સ નોટ એક્સેપ્ટેબલ નહીં ને. સામે આપણે શું કરવું જોઈએ? એને સ્ટ્રોંગ આપણે એને ઓપોઝ કરવાનું, એને આપણે કરવાનું. એટલે નહીં તો એ મારા હેરાન જ કર્યા રાખશે. આપણે નથી સ્ટ્રોંગ બની નાખવું વધારે. એ બધું આપણી શું છે? એક કલ્પના છે. કલ્પના ક્યારેક વિચાર્યું? આ જો પ્રિન્સિપલ હોય તો મુનિરાજ શું કરતા હશે? સામે કરે ને કોઈ ઓબ્ઝર્વ કરે તેની સામે મુનિરાજ શું કરે? તો કોઈ કહે તો મુનિરાજની દશા, અમારી દશા. અરે પણ મુનિરાજની કે તારી પદ્ધતિ તો એક છે ને, ઇન્ટેન્સિટી હાઈ લો ભલે હોય, ઇંગ્લિશ ભણ્યો છે તેનો અર્થ શું છે? કે ભાઈ તો હાઈલી કોઈ હશે, પણ એમાંથી એને થોડા શબ્દો વાક્યો આવડતે એ પણ છે ને. પણ હોવું જોઈએ શું જોઈએ? ઇંગ્લિશ હોય ને, એમ સિસ્ટમ અથવા તો પ્રિન્સિપલ બધા કેવા હોય? એક જ હોય છે. આપણી લિમિટ ઓછી છે, પણ વિચાર શેની કરવું જોઈએ? કે એ જે કરે છે એ મારો પાપનો ઉદય છે. અને ખરેખર ખરેખર વિચાર કરી કોને નુકસાન કરે છે? મારા જ્ઞાનને નુકસાન કરે છે, આત્માને નુકસાન કરે. તો હું કોણ છું? હું કોણ છું? શરીર છું કે આત્મા છું? હમણાં સાંભળી ગયા હું આત્મા છું, તો બધો શરીરને કરે છે, તો મને શું છે? હું એનો શું છે? ઓનર છું કે એનો નેબર છું? આવી ભાવનાથી આ વાત જીવનમાં ઉતારવા જેવી છે કે હું લોક અલોકનો એરિયા દેખાડ્યું કોઈ પણ હોય, એમાં મારે કોઈ ડિવિઝન પાડવા નથી, સારું ને ખરાબ, એનો હું કેવો છું? જ્ઞાતા દ્રષ્ટા છું, હંમેશા નિરંતર જ્ઞાતા દ્રષ્ટા છું. તો આ રીતે જ્ઞાનમાં જો જ્ઞાતા દ્રષ્ટા રહ્યા, તેનું ફળ શું આવે? શું આવે? આર્ય. આમાં આગળ શબ્દ છે, શું લખ્યું છે આગળ? અત્યંત અનંત સુખ સ્વભાવ વાળો છે. જો આવ્યું બેનું કોમ્બિનેશન, કોનું કોમ્બિનેશન? જ્ઞાનનું અથવા જ્ઞાતા દ્રષ્ટાનું અને સુખનું. અને બેની આપણને હંમેશા શું હોય છે? વાંછા, આશા હોય કે મને ટ્રુ નોલેજ, એજ્યુકેશન શેના માટે છે? અલ્ટિમેટ એજ્યુકેશન શેના માટે? નોલેજ માટે છે ને. તો જ્ઞાન જોવે છે અને જ્ઞાનના ફળમાં શું જોવે છે? મને સુખ જોવે. તો બે કોનામાં છે? જ્ઞાન મારામાં છે અને સુખ પૂતગલમાં છે. બે ડિવિઝન પાડી દઈએ આપણે, કોઈને ખરાબ ન લાગે. મારામાં શું છે? જ્ઞાન છે. અને બાય વિષયોમાં સુખ છે નહીં? અરે જે જ્ઞાનવંત તત્વ છે એમાં જ સુખ છે. ફરીથી, જે જાણનાર તત્વ છે, ચેતનવંત જે તત્વ છે એમાં જ સુખ છે. શા માટે? શા માટે? સ્વભાવ છે, અવિનાભાવી છે. હજી હજી બીજું તો અહીંયા લખ્યું છે એટલે તરત જ બોલી લેશું, છતાં બીજું વેદન હંમેશા ચેતન તત્વને હોય, જડ તત્વને ન હોય. બહુ એક્સેપ્ટેડ છે ને ટ્રુથ. આજ કોઈ પણ આ લાકડું હોય, કોઈ એ પડે, એના ટુકડા થાય, તેમાંથી કેટલો અવાજ આવે? આમ ના, મને વાયગું દુખ્યું એવું કાંઈ ના આવે. ક્યારેક આવતું હશે, આપણને સંભળાતું નહીં હોય. નહીં, પાકું છે. તેનો અર્થ શું થયો? જડ છે એને કોઈ સુખ દુઃખનું વેદન જ હોઈ શકે નહીં. જ્યાં દર્શન અને જ્ઞાન છે, ચેતનપણો છે, ત્યાં જ સુખ અને દુઃખનું શું હોય છે? વેદન હોય છે. તો કમસે કમ આટલું તો આપણે કરવાનું છે. હવે શું કરવાનું છે? શું કરવાનું? મને સુખની ચાહના છે. તો પહેલો જ એપ્લાય પ્રિન્સિપલ કે સુખ ક્યાં હશે? ચેતન પદાર્થમાં કે જડ પદાર્થમાં? ચેતન પદાર્થમાં. તો વિચારું ચેતનપણું ક્યાં છે? કે હું જ પોતે ચેતનપણાનું તત્વ છે. તો મારે, હું ચેતન પદાર્થ છું, મને સુખ દુઃખ હોય તો પ્રશ્ન કરો કે હું ચેતન પદાર્થ છું તો મને સુખ ક્યારે થશે? મારો જેવો સ્વભાવ છે એવું પરિણમન કરીશ તો થશે કે એનાથી વિરુદ્ધ પરિણમન કરીશ તો? નહીં, સ્ટેપ બાય સ્ટેપ. પહેલું શેની ઈચ્છા છે? સુખની. સુખની ઈચ્છા છે તો આપણે શું ડિસાઈડ કર્યું? સુખ ક્યાં હોય? જળ પદાર્થમાં, નોન લિવિંગ કે લિવિંગ વનમાં હોય. આ તો બધા સ્વીકારે કે ન કરે? ખાલી જૈનનું એવું નહીં. તો આપણે વિચાર કરું કે લિવિંગ અને નોન લિવિંગ, ચેતન અને જળ કોણ છે? કે જાણનાર હું તત્વ છું. તો પ્રશ્ન થાય કે હું છું તો મને આનંદ તો છે નહીં? તો કારણ કે હું ચેતન પદાર્થ છું, જ્ઞાતા દ્રષ્ટા વાળો છું, એવું આપણે ક્યારેય સ્વીકાર્યું નથી. અને તેથી મને શું મળ્યું છે? દુઃખ મળ્યું છે. તો અહીંયા એટલું જ, આપણે ક્યારે પણ હવે જ્ઞાન અને સુખ માટે ક્યાંય ગોતવા નહીં જતો, ફાંફા મારીશ નહીં. પોતામાં છે ને પોતાને જેનો વિશ્વાસ આવતો ને. તો ફરીથી હું કેવો છું કે આ પહેલો બોલ, લોક અને અલોકનો જ્ઞાતા દ્રષ્ટા. કમસે કમ એક વિચારીને આ વાંચીને એના પરના શું થવી જોઈએ? વિચારણા. લોક અને અલોકમાં જ્યાં સારું હશે એનો હું જાણનાર નહીં, તો કોનો જાણનાર? લોક અલોકમાં સારા, સારું ખરાબ તો છે સામે. કઈ સુગંધ ને દુર્ગંધ એક સરખા કે થોડી કહેવાય? આમ એકદમ એકદમ ઓલું ગરમ હોય એની બદલે ઠંડુ હોય તો ફરક તો છે કે નહીં? બસ આ જ વાત વિચારવા જેવું છે. જાણનારને માટે કોઈ સારું ખરાબ હોઈ શકે જ નહીં. સિમ્પલ લોજિક, પ્લેન મિરર છે, એની સામે કઈ વસ્તુ સારી? એના માટે, મિરરને માટે. કોઈ કહે તો જળ છે એને શું હોય? હમણાં તો તમે બસ એ જેવું જળ છે ને, તું એક ચેતન, ફરક એટલો જ. બાકી જાણનારને માટે કોઈ સારું ખરાબ હોઈ શકે નહીં. સૂર્યનો પ્રકાશ કોના ઉપર પડે? સારી વસ્તુ પડે. જ્યાં દુર્ગંધ હોય ને ખરાબ વસ્તુ હોય એના ઉપર ન મળે. એનાથી આગળ વધીએ, ક્યાંય પણ વરસાદ હોય ને સારા એરિયામાં જ પડે ને, એકદમ નીટ એન્ડ ક્લીન હોય ત્યાં બધું. કાદવ ન્યા તો ન પડે, વરસાદ ન પડે. જો એ વિચારવા જેવું કેમ છે કે વાદળાનો શું સ્વભાવ છે? વરસાવું, પાણી પડે, એ કાંઈ જોયે નહીં. એમ મારો સ્વભાવ શું છે? જાણું. તો પછી શું કામ તું આવા ભેદ પાડે છે? સૂર્યનો સ્વભાવ શું છે? પ્રકાશવું. કોને? કોને કાંઈ પ્રશ્ન જ નથી. જીવનમાં કુદરત પણ આપણને શું શીખડાવે છે, તારા સ્વભાવ સુધી પહોંચજે. આ બધા એના સ્વભાવ છે કે નહીં? વાદળાનો શું સ્વભાવ છે? પાણી વરસાવવું. સૂર્યનો શું સ્વભાવ છે? પ્રકાશ શું છે? અરીસાનું શું છે? એને પણ રિફ્લેક્ટ એમાં કરવું, એટલે ઝળકવું છે, એમાં ઇમેજ થાય. તો એવી જ રીતે મારો સ્વભાવ છે. તો મારો સ્વભાવ શું છે? જાણવા દેખવાનો. એમાં વચ્ચે આ સારું ખરાબ ક્યાંથી આવી ગયું છે? આ રીતે આખી વિચારણા આપણે કરશું તો જીવનમાં એક ખ્યાલ આવશે કે વસ્તુ સ્વરૂપમાં દરેક પદાર્થ. ક્યારે પણ આશ્ચર્ય થતું હશે, કારેલામાંથી કડવાશ કેમ આવે? જો ન્યા તો બોલી નાખે કે એનો સ્વભાવ છે, તો અહીંયા કેમ નથી વિચારતા કે મારો સ્વભાવ શું છે? કોઈ કે ભાઈ મેં કારેલા ખાધા પણ બહુ કડવા લાગ્યા, હોય એવું આમ કે તો શું થાય? આશ્ચર્ય લાગે ને, સફાઈ નહીં તો શું છે? અગ્નિમાં હાથ નાખ્યું ને તો દાઝી ગયો, એવું બધું કેમ? બધું ન્યા આપણે બધું શું છે? અને ઘણી વાર એક તો વિચારવા જેવું છે, ઘણી વાર એક આ તો મૂળ સ્વભાવ વસ્તુ, પણ એક કોઈ માણસ હોય ને એને પણ કદાચ હસી મજાક ને એવી હોય, હેબિટ હોય તો ક્યારેક કરે, તો લોકો શું, આપણે શું કરીએ? વી ડોન્ટ ટેક ઇટ સિરિયસલી. ભાઈ તો એનો સ્વભાવ છે, વી ટેક સો લાઇટ. તો હંમેશા આપણે ક્યાં પહોંચીએ છીએ? સ્વભાવ એ પ્રકટ ન્યા ઓલામાં જો રિયલી ઉપર જશો ને કસાય થશે, ઝઘડો થશે. ન્યા આપણે શું કરીએ છીએ જીવનમાં? એ રીતે કોઈ પણ પદાર્થ, અહીંયા તો આપણા ઉપર જવું છે કે પહેલો જ બોલ, લોકાલોકનો હું કેવો છું? જ્ઞાતા દ્રષ્ટા. અને તો જ્ઞાન સાથે વેદન, તો અહીંયા વેદનમાં કેવું છે? હું કેવો શબ્દ વાપરો છે? જો ફરીથી કે સુખ પહેલા બે શબ્દો વાપરા છે. કેવા શબ્દો વાપરા છે? અત્યંત અને અનંત. અત્યંત, અત્યંત એટલે પૂરેપૂરો, અને અનંત એટલે કાળ અપેક્ષાએ, ટાઈમ વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ. કારણ કે જે સ્વભાવ હોય કેવો હોય? ફોર એવર હોય. અને કેવો હોય? પૂરો હોય. તો જે મારો સ્વભાવ છે, સુખ સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, અકસાઈ સ્વભાવ છે, એ કેવો છે? કે બે વિશેષણ, અનંત અને અત્યંત. અત્યંત એટલે પૂરેપૂરો. સાકર ક્યાં સુધીની ગળી હોય? ક્યાં સુધીની ગળી હોય? એટલે મોટો ગાંગડો હોય, એનો થોડો અડધો પોણો થાય એટલે પછી એનો ટેસ્ટ કેવો થઈ જાય? તો ક્યાં સુધી ગળી હોય સાકર? ક્યાં સુધી ગળ્યું હોય? પૂરેપૂરું એટલે ક્યાં સુધી? અરે એનો નાનામાં નાનો એક પોઈન્ટ જેટલો અંશ પણ હશે ને, જેને આપણે પરમાણુ કે, ત્યાં સુધી પણ એ કેવું જ હશે? ગળી. કારણ કે એનો શું છે? સ્વભાવ છે. એવી જ રીતે કેટલા કાળ સુધી હોય, એની એક્સપાયરી ડેટ શું હોય? જોઈ નહીં હોય કોઈ દી એમ કહેવાનું, ભાઈ અમે કોઈ દી લેવા નથી ગયા, શું ખબર પડે? હવે આજે કાલથી વાંચતા જશો, બીજું શું સુગરની ઓલાને પૂછતો એની તો એક્સપાયરી ડેટ કોની હોય છે? આમ સામાન્યપણે, સામાન્યપણે દવા ને એવી ખાસ તો દવા લેવા જાય એમાં હોય છે ને. અહીંયા સાકર ની એની ન હોય અને દવામાં ને એમાં હોય, એવું કેમ હશે? દવામાં ને એમાં હોય, આમાં કેમ ન હોય? અરે દવાઈ કોઈ એક પદાર્થ નથી, એ તો કમ્પોઝિશન કેટલા પદાર્થમાં ભેગું છે. અને જયારે સાકર ઈ કેવો છે? એક પદાર્થ છે. બોલો, આવે ને બોલે, નિત્યમાં આવ્યું તો ને, સંયોગે કરીને પદાર્થો છે. જેસે કમ્પાઉન્ડ, કેમિકલી બોલીએ તો એ શું છે? કમ્પાઉન્ડ. અને આ એક કેવું છે? સિમ્પલ પોતે એલિમેન્ટ છે પોતે. તો જે સ્વભાવ કરીને પદાર્થ હોય એ સદાય હોય છે, અને જે સંયોગે કરી હોય એ કાળની મર્યાદા. તો હું કેવો છું? અત્યંત અનંત એક સુખ સ્વભાવ વાળો છું. બે વાત કરી. હવે આપણને શું દેખાડે છે? આકાર દેખાડે છે. જેમ આત્મામાં અનંતા ગુણો છે, એમાં એની પર્યાયોના બે ડિવિઝન છે. ક્યાં બે પર્યાયોના ડિવિઝન છે? અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. અર્થ પર્યાય એટલે જે આપણને પર્પસ છે, હેતુ છે, અને વ્યંજન પર્યાય એટલે આકાર. ક્યારે પણ કોઈ પદાર્થમાં આપણને જેમ ખાવા બેસીએ ત્યારે કેવું ભાવે? સ્કેર હોય એવું, કે ચોરસ રાઉન્ડ હોય એવું, કે કેવું ભાવે આપણને? બારમાં જે કાંઈ બરફી કે આદિ હોય એ કેવી ભાવે આપણને? કેવા શેપની ભાવે બરફી? એમને એવું હોય છે બધા, ઓલા બારમાં આમ લાવે તો કેવું સરસ મજાની આમ કાપીને લાવે ને આમ શેપમાં, તો આપણને મન થઈ જાય ને. તો એની કેમ ઇમ્પોર્ટન્સ કેમ નથી, કોઈ શેપની કેમ નથી? કારણ કે મારે ભોજન શેના માટે છે? સ્વાદ માટે છે. એમ મારે આત્માનો શું કરવું છે? અનુભવ કરવો છે. અને તો વેદનમાં ક્યારે પણ આકારની મુખ્યતા ન હોય. વેદનમાં તો મારે તો આત્માનો શું કરવો છે? અનુભવ કરવો છે. આત્માના આનંદનું વેદન મારે લેવું છે. એટલે મુખ્ય ન ક્યારે કરવું. ઘણા આપણે ના લઈ શકીએ છીએ. જે સિદ્ધ ભગવાન હોય એ કાં તો પદ્માસન અને ખડગાસન. એમાં ઋષભદેવ છે, એમનું કેટલું હતું શરીરની કાયાનું કેટલી હાઈટ? 500 ધનુષ. અને મહાવીર ભગવાનનું કેટલું હતું? 7 હાથ. આનંદ કોને વધારે? નહીં, ઓલું તો મોટું ઘણું. 500 ધનુષ એટલે કેટલું? એટલે 20,000 એ હાથ થાય એને, એટલે 4 હાથનો એક ધનુષ થાય. એવા કેટલા? 500 ધનુષ. કેટલા થઈ ગયા? ઘણું કહેવાય ને. અને મહાવીર ભગવાનનું તો એ ક્ષેત્રથી એ આનંદનું નથી માપમારનું, વેદનનું ન હોય. પણ અહીંયા એ રીતે છે કે એનો આકાર, જીવનો આકાર શરીર પ્રમાણમાં હોય. જે પ્રકારનો શરીરનો છે એવો અંદરમાં. બે પોતપોતાના કારણે છે, પણ છતાં બેનો નિમિત્ત નૈમિત્તિક. અને એ રીતે વાત સુધી છે શરીર પ્રમાણ. આમ કહીને પણ શું પર્પસ છે? ફરીથી આ વિષય શું ચાલે છે? કેવો છે આત્માનું લક્ષણ? શેના માટે લક્ષણ માટે પ્રશ્ન પૂછ્યો છે? ધ્યાન કરવા માટે. તો ક્યારે પણ ધ્યાનમાં ક્યારે આકારની મુખ્યતા નહીં કરતો, કારણ કે ધ્યાનમાં વેદન કરવું છે તારે, સુખનું વેદન. આકાર હોય છે તારે, કદાચ પ્રિલિમિનરી લેવું હોય તો કરજે, પણ એના ઉપર ફોકસ નથી કરવો. એનું એક બીજું પણ કારણ છે, કારણ કે આત્માને ક્યાં બીજે ક્ષેત્રે છે એવું ગોતવા નહીં જતો હતો. ક્યાં છે એ પોતે? અહીંયા જ શરીર પ્રમાણ અહીંયા જ છે. પછી તો એને પણ ગૌણ કરજે. અને એટલા માટે ધ્યાનના પ્રકારમાં આવે છે ને પિંડસ્થ આવે છે ને, આ શરીરની રૂપી અંદરમાં જ પદસ્થ, પિંડસ્થ, રૂપ અને રૂપાતીત એમાં છે ને, એમાં પિંડસ્થ. અત્યારનો હું કેવું છું, અહીંયા શરીર પ્રમાણ. અને એક બહુ આમ લોજિક હોય, સિમ્પલ, કોઈને પણ એક કહીએ આપણે તું ધ્યાનમાં બેસ, તો એ કઈ તરફ જોશે? ઉપર જોશે? આડું? લેફ્ટ? ક્યાં જોશે? એક તો જનરલી હશે, બેઠો હશે તો આમ લગભગ કરે, ભલે જેટલું થાય એટલું, અને ઊભો હશે તો સ્ટ્રેટ ઊભો રહેશે હાથ. અને એની નજર ક્યાં જશે? આમ થશે. એક નેચરલ છે એ પદ્ધતિ, કે જેનું તારે ધ્યાન કરવું છે તું ધ્યાન. તો એ પોતામાં તો કેવું છે? અહીંયા આચાર્યદેવ કહે છે શરીર પ્રમાણ. શરીર પ્રમાણ હોવા છતાં શરીરથી જુદો છે. તો પેલું આ જો ક્રમસર આપણે વાંચીએ કે આત્મા કેવો છે, ધ્યેય જેને બનાવો, કે લોકાલોકનો જ્ઞાતા દ્રષ્ટા છે, અત્યંત આનંદ સુખમય છે, અને ત્રીજું શું છે? શરીર પ્રમાણ છે. હવે ફરીથી પાછો આવ્યો કાળ કેવો છે? અવિનાશી. અવિનાશી એટલે ક્યારે નાશ થયો નથી, પણ ક્યારેક ઉત્પન્ન થયો. આમાં ખાલી અવિનાશી લખ્યું છે, અવિનાશી જ ખાલી લખ્યું. અરે ભાઈ, વિનાશ થયો નથી તો ઉત્પન્ન થવાનો ક્યાં પ્રશ્ન આવે છે? વિનાશ થાય તો પછી નવો ઉત્પન્ન થવાનો પ્રશ્ન છે ને. તે ક્યારે પણ ભૂતકાળમાં શું થયો છે? નાશ નથી થયો, સદાકાળ રહેલો છે. તો અવિનાશી એટલે કે હું નિત્ય છું, અનાદિ અનંત છું, ક્યારે પણ ઉત્પત્તિ. અને એ તો બારમાં પણ સિમ્પલ છે ને. સાયન્ટિસ્ટ લોકો કેમિસ્ટ્રીમાં આવે ને, કેટલા એલિમેન્ટ્સ ક્રિએટ કર્યા છે? 125 લગભગ થઈ ગયા છે. હા ના ના, 125 એલિમેન્ટ્સ એ લોકોએ કર્યા છે લગભગ. એટલો ફિગર થઈ ગયો છે ને. તો કેટલા? 119 ને. ચાલો 119 લઈએ આપણે. એ લોકોએ કેટલા? 119 ક્રિએટ કર્યા છે. પેલા નહોતા કાંઈક, પેલા ખબર ય નહોતી કે આ ઓક્સિજન છે ને નાઇટ્રોજન છે ને હાઇડ્રોજન પદાર્થમાં, એ બધી નહોતી ખબર ને પેલા. અને સોડિયમ કહેવાય ને, ક્લોરિન કહેવાય ને, સલ્ફર કહેવાય નહોતી ને. હવે આ લોકોએ શું કર્યા છે? ક્રિએટ કર્યા ને. ના 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 ના, અમને તો ભાઈ તમે બધા ભણ્યા છો, અમે તો એટલું બધું ભણ્યા નહોતા એટલે નહોતા. અરે ભીણા કે નોતા ભીણા એની સદાય ઉપસ્થિતિ હતી, અસ્તિત્વ હતું. એ લોકોએ ક્રિએટ નથી કર્યા, ડિસ્કવર કર્યા, સર્ચ કરીને શું કર્યા છે. પણ આ વાત જૈન દર્શનની મૂળભૂત છે. જૈન ધર્મ ક્યારે કોઈ પણ પદાર્થને, ખાલી જીવની અહીંયા તો વાત છે, કોઈ પણ પદાર્થને કેવો કહે છે? નિત્ય છે, સદાય છે. અરે પદાર્થ સદાયનો હોવા છતાં એમાં કોઈને કોઈ શું થઈ જાય છે, ચેન્જ આવે છે. પણ પદાર્થ ટકીને બદલે છે, અને તો ટકવા પણ છે એ દ્રવ્યગુણ છે, અને બદલવા પણ એ પર્યાય છે. શું નવું શીખે છે કોઈ પણ પદાર્થમાં? એ તો સ્વીકારે છે કે નહીં? ફિઝિકલ ફોર્મ ચેન્જ થાય છે કે નહીં? એચ ટુ ઓનું લિક્વિડ ફોર્મ એનું નામ શું કહીએ છીએ? પાણી કહીએ છીએ. ગેસ ફોર્મ એને શું કરીએ છીએ? વેપર કહીએ છીએ. અને એનું સોલિડ હોય તો શું કરીએ છીએ? આઈસ. તો શું ફરક પડ્યો જીવનમાં? અહીંયા તો કોઈ પણ પદાર્થ કેવો છે એ નિત્ય, કાળથી જોઈએ તો અવિનાશી છે. અને છેલ્લે હવે કે છે એ કેવો છે? સ્વસંવેદન દ્વારા સારી રીતે વ્યક્ત પ્રગટ છે. એટલે કે તું આત્માની અનુભૂતિ કરીશ તો તને એ પ્રગટપણે ખ્યાલમાં આવ્યા વગર, એ પણ એક એનો સ્વભાવ છે. આત્મા કેવી રીતે મળશે જાણવા? કેવી રીતે? જેવી રીતે મારે ટેસ્ટ જોવો છે, બરોબર છે કે નહીં? કેમ લે ટેસ્ટ કશું કામ ન જોવું? ના, મને તો હું આંખથી દેખાશે તો માને જ, ખાલી મારે ટેસ્ટ જોવો છે, હોટનેસ મારે જોવું છે. અરે ભાઈ ટેસ્ટ છે કઈ આંખથી દેખાય એવું નથી, સ્વાદથી ખબર પડે એવો છે. નહીં, અવાજ છે ને એમાં કખ વગેરે મારે જોવા છે, અથવા અવાજ જોવો. ચલો અવાજ જોવો તો અવાજ ન જોઈ શકાય? કઈ હું આંધળતો નથી ને, અવાજને કેમ ન જોઈ શકું? કે તારા જ્ઞાનની એવી કોઈ તાકાત નથી. અને એ જે અવાજ છે એ કર્ણેન્દ્રિયથી ખબર પડે, કોઈ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય એ નથી. તો આત્મા કેવો વિષય છે? આત્મા કેવી રીતે જાણવામાં, અનુભવમાં આવશે? કે શબ્દ શું છે? જે એમાં ત્રણ શબ્દો છે. ક્યાં ત્રણ શબ્દો છે? સ્વ, સમ અને વેદન. ત્રણ વર્ડ છે ને, ત્રણેયનું કોમ્બિનેશન. તો સ્વ એટલે પોતાનું, અને સમ એટલે પ્રત્યક્ષ, અને વેદન. પોતાના પ્રત્યક્ષ વેદન દ્વારા આત્મા જણાઈ શકે એવો છે. એ છે વસ્તુ તો એવું છે, અને એ રીતે વ્યક્ત પ્રગટ થાય, જાણી શકાય. આમ કહીને શું વાત કરું? થોડું એક એક શબ્દનો ખ્યાલ તો કરીએ કે આનાથી શું છે. સ્વ, સમ, વેદન દ્વારા. એટલે ક્યારેક તું ઇન્દ્રિયોથી જાણવા જાય તો નહીં જાય, ઘણા તો આર્ગ્યુમેન્ટ જ કરે. આત્મા હોય તો દેખાડી દે, તો એને જ આપણે કેવું, તું મને ટેસ્ટ દેખાડી દે પહેલા, મને એક શબ્દ દેખાડી દે. તો ન્યા કેમ ના પાડીએ છીએ? ત્યાં શું કહેશે એ, કે આંખનો એ વિષય નથી. તો એમ આ જે આત્મા છે શેનો વિષય છે? અતિન્દ્રિયપણાનો છે. એ કોઈ એ બહારના ઇન્દ્રિયોથી એ જણાય, કારણ કે ઇન્દ્રિયો છે એ શું છે? પરોક્ષપણે કામ કરે છે. તો અહીંયા આત્મા તો કેવો છે? મનનો સંબંધ પણ જ્યાં છૂટી જાય એવો પ્રત્યક્ષપણે. તો હું આત્મા સ્વ, સમ, વેદન જ્ઞાન દ્વારા આત્માની અનુભૂતિ થાય છે, એ દ્વારા પ્રગટ છે. આ રીતે આપણને એ વાત કરીને બીજા અન્ય મતોમાં જે માનતા હોય એનાથી જુદી રીતે આપણને આખી વાત. પણ આમાં બે ખાસ વસ્તુ શું કહેવી છે? કે આત્મા જે છે એ અનેક પ્રકારે જગતમાં માનતા, પણ ખરું લક્ષણ આ રીતે છે. અને એમાં મુખ્ય જે પ્રોમિનન્ટ જે છે એ ક્યાં છે? જ્ઞાન અને આનંદ. જેની પાછળ આપણે હંમેશા મહેનત કરીએ છીએ એ જ્ઞાન અને આનંદ, એનાથી ભરેલો તું પોતે જ છું. આ રીતે આપણને વાત કરી. નેક્સ્ટ પેજ ઉપર આપણે પહોંચીએ 46. એમાં જો તત્વાનું શાસન નીચે છે એમાં એમાં લખ્યું છે, તત્વાનું શાસનમાં પણ એ કીધું છે, યોગીઓને પોતાના આત્માનું આત્મા દ્વારા. આવી ગયું શબ્દ શું આવ્યું? આત્માનું આત્મા દ્વારા. સ્વસમ, સ્વસમ પોતાને પોતાથી, બીજાથી નહીં. એમાં કોઈ ઇન બિટવીન કોઈ મીડિયા નથી આવતું, એમાં કોઈ ડાયરેક્ટ પોતાથી. આ પોતાના આત્માનું સ્વ એટલે પોતાના આત્માનું આત્મદ જે વેદ્યપણું તથા વેદકપણું, આ વેદન શું છે, વેદ્યપણું અને વેદકપણું બેમાં શું ફરક પડે? પોતે જ વેદનનો વિષય અને પોતે જ વેદન કરનાર, વેદપણું અને વેદક, વેદક એટલે ક એવો આવે ને તો એ કરનારના અર્થમાં હોય, વેદન કરનાર અને જેનું વેદન થાય એ વેદ્ય કહેવાય, વેદનને યોગ્ય વેદ્ય છે અને વેદન કરનારનું નામ વેદ. તો બે કોણ છે? આત્મા જ છે. અને આનું નામ શું કહ્યું? પ્રત્યક્ષપણું કહ્યું, પ્રગટપણું, પોતે પ્રત્યક્ષપણું કે પોતાના આત્માનું આત્મા દ્વારા આવ્યું તો ના બધે પુણ્ય પાપ યોગથી રોકીને આત્મા આત્મા વાળે એ આવ્યું તો ને સંવર અધિકારમાં બે. તો આત્મા જે કાંઈ કામ કરવું છે એ કોના છે? પોતાના જ દ્વારા, બીજું કોઈ એમાં સાધન નથી, પોતે જ આત્માને. અને એ સ્વ તેને સ્વસંવેદન કહે છે. આવી ગયો અર્થ? સ્વસંવેદનનો અર્થ પોતે પોતાને એટલે કે પોતા દ્વારા જ, એ પોતે જ વેદનારો છે અને પોતાનું જ વેદન છે. એ આત્માનો અનુભવ વા દર્શન છે, એ આત્માનો અનુભવ અને દર્શન એટલે સમ્યક દર્શન છે. આ રીતે આપણને એની વાત કરી. જો આ અનાદિના સંસ્કારને પદ્ધતિ છે, એનાથી જુદું કરવા માટે બહુ જ અંતર સન્મુખતાની પુરુષાર્થની ધાર, અને એના માટે મોટા મોટું કામ કોણ કરે? ચિંતન મનન. અને એને માટે પૂર્વમાં વાંચન હશે. વાંચન છે તો વિચારને ખોરાક મળશે. વાંચનમાં જુદી જુદી અપેક્ષાથી કથન બધા આવતા હોય, કારણ કે આપણને અલગ અલગ વિષયોમાં પણ ક્યાંક સુખ બુદ્ધિ મારાપણાની બુદ્ધિ છે ને, તો ભૂત દોષમાં વિવિધતા છે. તેના માટે પ્રયત્ન માટે જ્ઞાનમાં પણ કેવું જોશે? વિવિધતાથી. જેમ સામાન્યપણે એક દ્રષ્ટાંત રૂપે કોઈ બીમાર હોય, એને શરદી થઈ હોય તો ડોક્ટર શું કરે? એક જાતની જ દવા આપે. ઘણીવાર બે પ્રકાર હોય છે ને, કોઈને ઠંડીની શરદી અને કોઈને ગરમીથી પણ આમ થતું હોય છે ને, હેડેક હોય છે, ડિફરન્ટ વેથી હોય, તો એને એ પ્રકારની. એમ અહીંયા આપણે ક્યાં રીતે અટકાય? હવે એનાથી આગળ જેમ જેમ સ્વાધ્યાય આદિ થાય એમ આપણા જ્ઞાનમાં શું થતી જાય છે? એક ક્લેરિટી, સ્પષ્ટતા થતી જાય. અને ક્યારે પણ એક વિચારવું એકદમ પણ એજ્યુકેશનમાં હશે ને, ક્યારેક મેથ્સના અને કેવું કંઈક એક્ઝામ અલગ કરતા હોય, શું કહે ને, એક્સરસાઇઝ કે જાય, અને એકદમ કન્ફ્યુઝ થતા હોય શું છે, પણ એમ સડનલી કંઈક માઇન્ડમાં આવી જાય એની ફોર્મ્યુલા કે જે કાંઈ હોય ને, અને સિમ્પલી થઈ જાય તો કેવા થઈ જાય છે આપણા? એમ આખી જ્ઞાનમાં જેટલી સ્પષ્ટતા એટલી સાધનાનો ઉત્સાહ, અને એના સાથે કોણ કામ કરે છે? શ્રદ્ધા કામ કરે. જ્ઞાનમાં સ્પષ્ટતા થતા, શ્રદ્ધાની દ્રઢતા થતા, સાધનાનો ઉત્સાહ જાગતો હોય છે. તો આ રીતે ક્રમે કરીને એમાં પછી જુદા જુદા ગુણો દ્વારા પણ એ વાત લેવું કે મારે અલ્ટિમેટ આ બધું જે છે ને ભેદ જ્ઞાન છે ને, ડિફરન્ટ દરેકને શ્રદ્ધાને શ્રદ્ધાનો વિષય કહેનાર પણ જ્ઞાન છે, ચારિત્રને ચારિત્ર, એટલે મુખ્ય જ્ઞાનમાં જે આખું કાર્ય થાય છે. અને એના દ્વારા સાથે સાથે શું છે, બે એકબીજા કેવા હોય છે? ઇન્ટરલોકિંગ. જેમ જેમ જ્ઞાનની સ્વસ્થતા, શ્રદ્ધાની દ્રઢતા, અને શ્રદ્ધાની દ્રઢતા તો જ્ઞાનને હજી આગળ માર્ગની સાધનાનો, તો સાથે સાથે એ ભૂમિકાને યોગ એવા પરિણામો ચારિત્ર સંબંધીના પણ એ થતા હોય. એટલે એક જ માર્ગની એ જ પદ્ધતિ છે. અલ્ટિમેટ જે પૂર્વ ભૂમિકાના જે બધા વિકલ્પો હતા કે એ પણ ત્યાં સુધી પહોંચવા માટે આવી સહેજે પદ્ધતિ હોય છે. અને અંતે તો ક્યાં પછી થાય છે? મન પાવે વિશ્રામ કરીને પાંચ ઇન્દ્રિયના તરફના વિકલ્પ તો પહેલા છૂટી જાય, પછી અંતે કોના થાય છે? ચિંતનમાં અંતે કોનું હોય છે? મનનું જ હોય છે અવલંબન. અને એમ પણ કારણ કે વિષયમાં હજી શું રહે છે, પ્રત્યક્ષપણું નથી આવતું. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી શું નથી, વેદન નથી, અને વેદનના કાળે વિકલ્પ નથી. વચન તો ક્યારનું વહી ગયું, વચન વિકલ્પ વેદન. પહેલું તો વચન સંબંધીને એ તો બધું બોલવાની તો વાત નથી, પણ શબ્દો દ્વારા જે જ્ઞાન કામ કરતું એ પણ પહેલા છૂટી જાય. એના પછી સેના ઉપર આવે છે, વિચારણામાં, વિકલ્પમાં, ચિંતનમાં, અને પછી એ પણ છૂટીને, કારણ કે એમાં વિચારણામાં ને એમાં શું હોય છે, પરોક્ષપણું, અને પરોક્ષપણામાં વેદન થતું નથી. તે ખટકે છે, જેમ ઓલા કે ભાઈ હા તમને આપું જ છું કરવું, હા ચેક તૈયાર છે, એ બધું જ કહેતો સંતોષ થઈ જાય ને આપણને. ક્યારે થાય સંતોષ, ક્યારે થાય? અચ્છા ચેક એ હાથમાં આપી દે, સંતોષ થઈ જશે ને? જો શું છે, આ પ્રોસેસ છે બધી. પેલા કહેતા હતા શું છે, તમને આપું છું, પણ હવે કે ના ના, હાથમાં ચેક આપી દીધો, સેટિસ્ફાઈ થઈ જશું ને? નહીં તો શું થશે, ડિપોઝિટ કર્યા ને ક્લિયર. આ રીતે એક પ્રોસેસ હોય છે, પ્રોસેસ તો છે, પણ સંતોષ ક્યારે થશે, એ ક્લિયર થઈને આપણા બેંક એકાઉન્ટમાં એ વધતો હોય. પૂજ્ય ગુરુદેવજી આના માટે એક સરસ એક દ્રષ્ટાંત પણ આપતા હોય છે. વાત તો થઈ ગઈ. પેલા કોઈ મહેમાન આવવાનો હોય તો ભોજન માટે આપણે મીઠાઈ લેવા જઈએ, તો મીઠાઈ લેવા જઈએ ત્યાં શું છે, જે કાંઈ હાથમાં આવી લઈ લઈએ છીએ આપણે, નહીં તો શું કરીએ છીએ, ચાખીને પછી જે હોય લઈ લે. ચાખતા પેલા પણ શું કરશું, કેટલી વિચારણા થાય, સિઝન કઈ ચાલે છે, ક્યુ સુટેબલ છે, આવનાર છે એને ક્યુ સુટ થવાનું છે, તો એ રીતે આપણે સિલેક્ટ કરીએ. પછી જોઈએ ભાઈ બહુ ગળી છે નથી ગળી ને એમ એ કરીએ. પછી હજી એક શું કરે, હજી કંઈક શું કરીએ, ભાવ કેવો છે આપણે, બીજું છે હજી, ચાલો એનાથી હજી એક આગળ, હજી કંઈક આવવાના, એક જણ લઈ અને 5 કિલો લઈ લઈએ એવું કરીએ છે. જો આ બધું જ છે, શેમાં ચાલે છે, આ બધું બહારમાં ચાલે છે, વિચારણા કરીને નક્કી કે એક્શનમાં બધું વિચારણાપૂર્વક બધું કરીને ગમે એમ કરીને નથી લઈ. તે બધું લઈને હવે ઘરે આવ્યા, ગેસ્ટ આવ્યા, ખાવા બેઠા, અને ત્યારે પછી વિચાર ફરીથી શરૂ કરીએ છીએ, કઈ દુકાનેથી લીધું, એ કેટલા ભાવનું હતું, કેટલું લીધું, શું લીધું, તો શું કરીએ ત્યારે. જો એક બહુ જ વિચાર છે, વિચારમાં રહેશું તો ટેસ્ટની મજા નહીં આવે, અને ટેસ્ટમાં રહ્યા તો ઓલો વિચારો છૂટી જશે. તો પેલા હતું, પેલા એની વાત સાથે વાતચીત કરીએ તો વચન પણ હતું, પછી આપણે વિચારણા કરીએ તો વિચારણા એટલે વિકલ્પ પણ હતા, અને જ્યારે વેદનનો ટાઈમ આવે ત્યારે એ બધું છૂટી જાય. તો પેલું વચન, વિચારણા અને વેદન, તો અહીંયા આપણને વેદન સુધીને. એના માટે વિચાર કરી લો કે અનાદિ કાળથી કયો પદાર્થ મેં બાકી રાખ્યો છે જ્યાં સુખની શોધ ન કરી હોય. અનાદિકાળના, અને બીજો અનાદિકાળનો ન યાદ આવે તો કાંઈ નહીં. આ ભવ પૂરતું પણ આપણે વિચાર કરીએ, દુનિયા જેને સુખનું કારણ ને સાધન માને એમાંય આપણે પ્રયત્ન કરી ચૂક્યો છે કે નહીં, 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રયત્ન કરી ચૂક્યા છે કે નહીં. તો આટલા વર્ષનું એક વિચારણા કરીએ, મારું પ્રયોજન ક્યારે સિદ્ધ થયું, કેટલા ટકા સિદ્ધ થયું, પોતે પોતાના આ ભવ પૂરતા પણ પરિણામનો જો વિચાર કરશે તો નિશ્ચિતપણે લાગશે કે એ સુખના કોઈ કારણ વિના નથી, કારણ કે હજી સુધી સુખ મળ્યું નથી. એમ જ એક નેગેટિવ લોજિક પણ હોય છે. ફરીથી 4 રૂમ હોય અને એક રૂમમાં ક્યાંક વસ્તુ મુકાઈ ગઈ છે, એ નિશ્ચિત છે બધું. હવે 3 રૂમને થરો ચેકિંગ કર્યું તો હવે ક્યાં હશે, એક નેગેટિવલી પણ સિદ્ધ થાય છે ને. આમાં એક પ્રશ્ન એ હોઈ શકે કે અરૂપી આત્માને તો કોઈ દી જોયો નથી, જાણ્યો નથી, એમ ખબર કેમ પડશે એમાં હશે ઓલું બધું. હા એમ કેવી રીતે ભાઈ, ઓલું તો આપણે આ બધું જાણ્યું તમે કયો છે એટલે વિચારતા એમ લાગે છે કે નથી હજી, પણ ઓલો આત્મા તો ટોટલી કેવો છે, અનનોન છે, અરૂપી અનનોન છે, અને ત્યાં જ ખરેખર શું આવે છે. અને એટલા માટે સૌથી પહેલા દેવશાસ્ત્ર ગુરુને નિસંગપણે સ્થાપજે, મને જોયો નથી, અનુભવ્યો નથી, પણ જેના ઉપર મને હું વિશ્વાસ મૂકું છે એમણે પ્રત્યક્ષ અનુભવ્યો. જગતમાં કોઈના ઉપર વિશ્વાસ મૂકીએ જ કે નથી મૂકતા? નથી મૂકતા ને? ના, અમે તો કોઈના ઉપર મૂકીએ જ નહીં. અમે ચલો એક એક્ઝામ્પલ કોના પર મૂકીએ? કોના ઉપર? વોચમેન ઉપર એ મૂકીએ છીએ કે મેં એને અહીંયા રાખ્યો છે, પગારે બધું ધ્યાન રાખશે. એના કરતા હજી ઘણા, હજી કદાચ સારો ખરાબ છે. મા બાપ ઉપર એ હોય છે, અરે ડોક્ટર ઉપર સૌથી પહેલા. કાંઈ જ ખબર નહીં, ક્યારે પણ એમ કહેશો કે કોઈ પેશન્ટને ઉભો રાખો, તમે દવા આપો, એ ક્યોર થશે, પછી તમારી લઈશું. ક્યારે કંઈક વિચારા કે આખા બોડીને આટલી આવી નાની ટેબ્લેટ શું કામ કરતી હશે? એવું નહીં થાય ને એમ. એટલે ડોક્ટર કહેતા હશે, ના તમે આટલા આખા શરીરમાં મને આખે અને એમાં આટલી ગોળી આપો, શું કામ થશે? શું કરીએ છીએ? નિશ્ચિતતા ન હોવા છતાં વિશ્વાસ મૂકીએ છીએ. એવી રીતે હજી જોઈએ તો હજારો દાખલા મળશે. ફ્લાઇટમાં જઈએ છીએ ને ત્યારે પાયલટને પૂછીએ, તારે ફ્લાઇંગ અવર્સ કેટલા? લાયસન્સ દેખાડ પેલા. નહીં, કેમ નહીં ભાઈ, કેમ નહીં ભાઈ? આ દુનિયા બધે વિશ્વાસ તો એટલા માટે સૌથી પહેલા માર્ગમાં સૌથી પહેલા કોને એસ્ટાબ્લિશ કરવા છે? દેવશાસ્ત્ર ગુરુ. કે જેણે પ્રાપ્ત કર્યું છે, જેણે પ્રાપ્તિની વિધિ દેખાડે છે અને જે માર્ગ ઉપર છે એ બહુ જ જરૂરી છે. આપણને બહુ ઇઝી લાગતું હોય કે ના, ઘણાને એમ લાગે તમારું જ્ઞાન સાચું છે ને અમે અમારું માનીએ છીએ એ સાચા છે, તમારું અમે જ્ઞાન લેશું, બાકી એમ નહીં ચાલે. સૌથી પહેલું શું જોશે? દેવ શાસ્ત્ર ગુરુ જે એમણે કર્યું છે એવું જોશે જીવનમાં. તો આખી વાત પહેલી જ વિશ્વાસથી કામ ચાલુ થાય. હા, એના માટે કોઈ પણ, ચલો સ્પોર્ટ્સની અંદર સ્વિમિંગ શીખવું હોય તો શું કરીએ છીએ? શું કરીએ છીએ? એનો જે કોચ હોય ને એને કહે, ભાઈ હું પાણીને નહીં અડું, કારણ કે હું પાણીમાં જાઉં તો ડૂબી જાઉં, તું મને શીખડાવજે સ્વિમિંગ. બરાબર? કેમ નહીં? અરે પણ મને આવડતું નથી સ્વિમિંગ, આવડતું, હું તો ડૂબી જાય તો શું કરું? શું કરું? શું? એક વાર તો એ જે ટ્રેનર કે કોચ કે જે કંઈક હોય એના ઉપર વિશ્વાસ મૂકવો પડશે કે નહીં? વિશ્વાસ મૂકીને શરૂ કરીએ છીએ અને એ જેણે જેવું કીધું છે એવું થાય છે તો એ ટ્રસ્ટ એ બ્લાઇન્ડ નહીં હોય, એ ટેલી થાય છે. ધ રિઝલ્ટ અને જે વિશ્વાસ, એમ ક્યારે પણ દેવ શાસ્ત્ર ગુરુજી જે કીધું છે એવો પ્રયત્ન તો કરતા નથી અને પછી કહેવું અમે કેમ માન્ય તમારું? તો એનો તો કોઈ ઉપાય છે નહીં. જ્ઞાનીઓ જે રીતે કહે છે આત્માના અનુભવનો, એવો પ્રયાસ તો કરી જોઈએ આપણે. અને એટલા માટે તો સમયસારની પાંચમી ગાથામાં આચાર્યદેવ ઓપનલી ચેલેન્જ આપે છે આપણને. અમે કહીએ છીએ એટલે માનતો નહીં, પણ શું કીધું? શું અમે કહીએ? ક્યારે માનજે તું? અનુભવ કરીને પ્રમાણ કરજે, એટલું તો આપે છે. પણ અનુભવ કરવો નથી અને એમનું માનવું નથી તો એનો તો કોઈ બીજો કોઈ ઉપાય એ નથી. તો અહીંયા ફરીથી અહીંયા આત્માનું આ સ્વરૂપ દેખાડીને એક વાર પ્રયત્ન, અને બીજી રીતે સુખ માટેનું કયો કયો પ્રયત્ન બાકી રાખ્યો છે અને નથી મેળવ્યો, તો એક આપણને એક નવો ઉપાય દેખાડે છે. લેટ્સ જસ્ટ ફોર, વી હેર નથિંગ ટુ લૂઝ. આજે કોઈ પણ એક બીમાર પડ્યા હોય અને એક્સ્ટ્રીમ સુધી પહોંચે, ડોક્ટરે હાથ ઊંચા કરી લીધા હોય, એમાં કોઈ આવીને એમ કહે છે હું તમને એક મફતની દવા આપું છું, બીજા ઉપર આપ્યું એમાં ઘણાને ક્યોર થઈ ગયા છે, લેટ જસ્ટ ફોર એ ટ્રાયલ કરીએ કે ન કરીએ ત્યારે, એમ અહીંયા અહીંયા 84 લાખ યોનિના પરિભ્રમણથી થાયકો હોય, અરે કમસે કમ આ ભવમાં પણ વિકલ્પોથી બે જે પ્રયત્નોથી થાયકો હોય, સુખની પ્રાપ્તિ ન થઈ હોય, એના માટે એક ઉપાય આપણે કરવામાં શું વાંધો છે? તો એ રીતે પણ એક પોતે શરૂઆત, પણ સાથે શરૂઆત સાથે શું હશે? શ્રદ્ધા દેવ શાસ્ત્ર ગુરુને એવરી પોઈન્ટ ઉપર ક્વેશ્ચન કરે. ટીચરમાં કરતા ના આપણે 2+2=4 કોણે કીધું? આમ ત્યાં સીધો ક્વેશ્ચન કરીએ ને, નહીં કેમ નતા કરતા? અરે ભાઈ યુનિવર્સલ આ એક્સેપ્ટેડ સિસ્ટમ છે, ત્યાં કોઈ દી એમને આ ક્વેશ્ચનિંગ નથી કર્યા. એમ અહીંયા એક પ્રયત્ન કરી દેવાય, આ જે તત્વજ્ઞાન છે એને પ્રયત્ન કરી જાઓ. અરે ખરેખર એક અલ્પ તત્વજ્ઞાનથી પણ કસાઈની ઇન્ટેન્સિટીમાં ફરક પડી જશે. કરે છે કે ના આપણા જીવનમાં? એટલો પણ કે હું આત્મા છું, શરીર નથી, એટલો પણ પ્રકાર આપણને જો ખ્યાલમાં, બહુ બિગની સાવ, અને એમાં કદાચ શરીરમાં રોગ થયો, સમાધાન થઈ શકે છે કે નહીં? કે હું તો આત્મા છું, મારામાં જેની જેટલું તત્વજ્ઞાનનું બળ, તત્વજ્ઞાનના બળમાં ક્યાં સુધી જીવો પણ હોઈ શકે છે. ચાલ એક પૂરું કરીએ. એક મુમુક્ષુ હતા રાજકોટમાં, મરણની તૈયારી થઈ, આમ તો ઘરના તો નેચરલી આમ લાગે તો કોની પાસે કરે, શું કરે, ડોક્ટર બોલાવા. કટુંબીએ કહી કે ડોક્ટર બોલાવ, ત્યારે એને એમ કીધું કે મારે ડોક્ટર નથી બોલાવો. ત્યારે લાલચંદભાઈ હતા ત્યાં, એને બોલાવો. પછી એ લાલચંદભાઈ આવ્યા, એમણે શું કીધું કે જો આ બધું જે રોગ છે એ શરીરમાં છે, આત્મા એનો જાણનાર છે. એમણે શું કીધું, જા એક સમાધાન માટે. તો એ ભાઈએ, એ લાખાણી ભાઈ હતા, એ શું કીધું, એમણે શું કીધું, શું હું રોગને જાણવા જાઉં કે હું જ્ઞાનમય આત્માને જાણું? જો આ કેવી એક ભાવને, એક તત્વ જ્ઞાનનું પણ એક આરાધનાનું શું છે. આમ ન કે ભાઈ સામાન્ય કે બીજો આ રોગ તો શરીરમાં થાય, એનો તું જ્ઞાતા દ્રષ્ટા છો, તું જ્ઞા. અરે એવા શરીરના રોગને પણ જાણવા હું શું કામ પ્રોકા. તો આવું એક તત્વજ્ઞાનનું બળ હોય છે જીવનમાં. ગમે ત્યારે, ગમે ત્યારે શબ્દ વાપરું છું, ખાલી પ્રતિકૂળતા વખતે નહીં, અનુકૂળતા વખતે પણ અભિમાનમાં ન જવા દે, અને પ્રતિકૂળતા વખતે ખેદમાં ન જવા દે, એ તત્વજ્ઞાન છે. તો આપણા જીવનમાં આ સ્વાધ્યાય કરીને ગુરુદેવસિંહનું આટલા વર્ષોનું હંમેશાનું પ્રાયોરિટી શું રહેતું, સ્વાધ્યાય કરો. 3-4 કલાક તો મિનિમમ કહેતા આપણને, એ તત્વજ્ઞાન જ અલ્ટિમેટ, એના સિવાય વી ડોન્ટ હેવ ધ અનધર ઓપ્શન. એ જ એક આપણને અનુકૂળતા કે પ્રતિકૂળતામાં જ્ઞાન ભાવમાં રાખશે, અને જે જ્ઞાન ભાવમાં છે એને નિશ્ચિતપણે શાંતિ, સમાધાન, અનાકૂળતા, આનંદની પ્રાપ્તિ થશે.
આવતીકાલે પર્વાધિરાજ પર્યુષણ પર્વનો સંવત્સરી દિવસ